તારીખ 7/9/1998 થી તારીખ 13/9/1998 સુધી પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા ભાવનગરમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 144.
પ્રતિકૂળતા હૈ, કોઈ બડી પ્રતિકૂળતા તો નહીં હૈ. क्या कारण थे? અભિપ્રાય કુછ માલુમ પડા? આકુલતા કે પીછે ક્યા અભિપ્રાય હૈ? દેહાત્મ બુદ્ધિ કા ખેદ હોના ચાહીએ. ફોટો ખરીદવાનું મન થાય છે. દર વખતે ફોટો લેવાનું મન થાય? હર વખતે? તારી પ્રકૃતિમાં છે, કોઈ પણ વાતનો આગ્રહ કરીએ છે. આગ્રહમાં શું હોય ખબર છે? કશાય વધારે હોય. આગ્રહ ન રાખીએ તો શું વાંધો આવે? કાંઈ વાંધો ન આવે. મૂકી દેવાની વાત.
અંદર
એમ તો હળવાશ કરતા હતા એ તો દોષ નો બચાવ જ છે. ચોખ્ખો દોષ નો બચાવ એ દોષ દ્રષ્ટિ છે. દોષ દ્રષ્ટિ હોવાને લીધે દોષ નો બચાવ થાય છે. એટલે દોષ થાય છે એના કરતાં દોષનો બચાવ થાય છે એ બહુ મોટો દોષ છે. દોષ થાય એના કરતાં દોષનો બચાવ થાય એ બહુ મોટો દોષ છે. કેમ કે દોષ દ્રષ્ટિને લઈને એવું થાય છે. આખી દ્રષ્ટિ જ બહુ વિપરીત છે. એમાં દ્રષ્ટિની મોટી વિપરીતતા છે. બહુ જરાક દબાજો. દ્રઢ રીતે થઈ જવું જોઈએ કે જાણે અજાણે પણ દોષનો બચાવ મારાથી નહીં થવો જોઈએ. એમ જ છે. બીજું કદી પણ એવો વિચાર નહીં કરવો જોઈએ કે બીજાને પણ આવો દોષ થાય છે. કેમ કે બીજા રખડશે તો મારે રખડવું છે એવું થોડું છે. મારે છૂટી જવું છે. બીજા રખડે તો મારે એની પાછળ રખડવું એવું કોને કહ્યું? મારે તો છૂટી જવું છે એમ આવું છે. બીજું આ ભૂમિકામાં આવું તો હોય જ એવું એ પણ દોષનું બચાવ જ છે. એ દોષનો બચાવ જ છે, બીજું કાંઈ નથી. એ મોટો દોષ છે. કેમ કે પર્યાય દ્રષ્ટિમાં ભૂમિકા ભૂમિકાની વાત નથી, દ્રવ્ય દ્રષ્ટિમાં ભૂમિકાની વાત નથી, એ પર્યાય દ્રષ્ટિમાં છે. આ ભૂમિકામાં આવો દોષ હોય જ ને એ તો દોષને પોષણ આપવાની વાત છે. દોષની રૂચિવાળાને એવું આવે. પૂર્ણ નિર્દોષ થવું છે એને એ વાત નથી. ભલે દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટ નથી થઈ પણ પૂર્ણ નિર્દોષ તો થવું છે. એ વાત તો પહેલી છે કે નહીં? પૂર્ણતાનું લક્ષ તો શરૂઆતથી છે કે નહીં? એ વગર તો શરૂઆત ક્યાં છે? એટલે
બરાબર
અનંત વાર સંયોગ થયો ને ગયો અનેક પ્રકારે, શું હિસાબ કાઢવો? આથી અનુકૂળ સંયોગો અનંત વાર થયા, પ્રતિકૂળ સંયોગો બધી જાતના ચડ ઉતર, કંઈક આવ્યું ને કંઈક ગયું, શું આત્માને વધઘટ થાય છે? અંદર કાંઈ નથી, કોઈ લાભ નુકસાન થતો નથી. ખાલી હાથે આવ્યો છે, ખાલી હાથે જવાનો છે. ભાવ કર્યા એ સંસ્કાર લઈને જશે, જે જે જેવા જેવા ભાવ કરશે એવા એવા સંસ્કાર લઈને જશે. એવું છે કે બહારના કાર્યો કોઈના રાગદ્વેષાધીન નથી કે કોઈના વિકલ્પાધીન નથી, આપણા કે બીજાના કોઈને આધીન નથી, પછી દોષ કેવી રીતે જોવો? ઈરાદો હોય તો દોષ નથી જોવાનો, મુમુક્ષુનો તો ઈરાદો હોય નહીં કામ કરવાનો. હવે કોઈને કોઈ કારણસર કોઈ નિમિત્ત પડી જાય, કરતા બુદ્ધિને લઈને એવું થાય, પોતે કરતા પણ માન્યું છે, બીજાને પણ કરતા પણ એ જોવે છે જીવ, એને એમ કર્યું નહીં માટે આમ ન થયું, એને આમ ન કર્યું માટે આમ ન થયું. ખરેખર પરમાં કોઈનું કરતું તો ચાલે એવું છે જ નહીં. પ્રયત્ન છતાં પણ બનવા યોગ્ય જ બને છે, પછી ક્યાં બીજો વિષય છે? જીવ તો, જીવનું કાર્યક્ષેત્ર તો એના પરિણામની સીમામાં છે, પરિણામની મર્યાદામાં એ કાર્ય સમાપ્ત થઈ જાય છે. પછી તમારો જીવ ભાવ કરે કે બીજાનો જીવ ભાવ કરે, બારમાં કોઈનું કઈ ચાલતું જ નથી. આ તો વસ્તુ સ્થિતિ ખુલ્લી છે. એટલે કરતા બુદ્ધિની તીવ્રતા છે, કરતા બુદ્ધિની તીવ્રતા. મારી ઈચ્છા પ્રમાણે, મારા ભાવ પ્રમાણે, મારા વિકલ્પ પ્રમાણે થવું જ જોઈએ, એ જે છે એ કરતા બુદ્ધિનો જોર છે. અને એમાં આકુળતા ઘણી થાય, અનંતી આકુળતા છે. આમ તો માપ કાઢીએ તો અનંત આકુળતા છે એની અંદર, એક કર્તૃત્વના પરિણામમાં અનંત આકુળતા છે. આપણે ટેવાઈ ગયા છીએ એટલે એટલું લાગે નહીં, પણ જે જ્ઞાની માત્ર જ્ઞાતા ભાવે રહીએ છે એને ખબર પડે છે કે કર્તૃત્વ ભાવમાં કેટલી અનંત આકુળતા છે, કેટલી બધી એટલે અનંત આકુળતા છે એ સમજાય છે. દેખાય છે એટલું પૂરતું નથી, બહુ જોરથી પછી એનો નિષેધ આવવો જરૂરી છે. તો દેખાવું સાર્થક, નહીતર પાછો દેખાય તો એનો પ્રયોજન તો સર્યું નહીં. આખરમાં પ્રયોજનથી મતલબ છે આપણે. કેમ કે લેવલ ઉપર મલિનતા છે એમ સમજાય, મલિનતા ફીલ થાય એટલે જોરથી ખેદ આવે. મલિનતા સમજાવી એક વાત છે, ફીલ થવી બીજી વાત છે. આપણો માર્ગ ફિલિંગ સ્ટેજનો છે. બૌદ્ધિક સ્તર ઉપર આ તો સ્થૂળ વિષય છે, પણ સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિષય અધ્યાત્મના જીવોને સમજાય છે. આ તો નાસ્તિનો વિષય સ્થૂળ છે, પણ બહુ સૂક્ષ્મ વિષયો ગ્રહણ કરી શકે, એથી પ્રયોજનની સિદ્ધિ ન થાય. માર્ગ ફિલિંગ સ્ટેજથી શરૂ થાય છે, એની ફિલિંગનું જ ડેવલપમેન્ટ આવવું જોઈએ બધું. કેમ કે અનુભૂતિનો માર્ગ છે, તો અનુભવ પદ્ધતિએ જ ચાલવું, અનુભવ પદ્ધતિએ જ આગળ વધવું, અને અનુભવની પૂર્ણતા થાય એટલે વાત પૂરી થઈ ગઈ. આદિ મધ્યંતમાં અનુભવ પ્રધાનતા છે. ઝેરથી વધારે ખરાબ છે એમ ખ્યાલ આવે તો વાંધો ન આવે. ઝેર છે ને એક વખત મારે, ઉસંગ અનંત વાર મારે, સર્પ કરડે ને તો એક વખત મરે, માણસ મરે, પાણીમાં પડે ને એક વખત મરે, અથી બળે તો એક વખત મરે. કુસંગથી અનંત વાર મરે. ઝેર કરતા ખરાબ છે એવું સમજણ આવવી જોઈએ, તો ખેંચા બધું બધું બંધ થઈ જશે. સમજણ ઓછી છે, સમજણમાં તો આ વાત તો સ્પષ્ટ છે. શાસ્ત્રોએ પુકારી પુકારીને વાત કરી છે. સત્સંગ અમૃત છે અને કુસંગ ઝેરથી પણ ખરાબ છે. ઝેર છે એ તો એને ઓછી ઉપમા પડે છે, કેમ કે ઝેર એક વખત મારે અને કુસંગ અનંત વાર મારે, અનંત જન્મ મરણનું કારણ છે. અજગર દેખાય તો ભાગો કે નહીં? ત્યાં તમે રહેતા હોય એમ અંદર સર્પ આવ્યો હોય તો શું થાય? એ તો એક વખત કરડે ને મરવાનું. સર્પ છે વધારે ખરાબ છે, સમજવાની વાત છે. સત્સંગમાં તો બહુ સ્પષ્ટ વાત આવે છે કે પોતાપણું કરવું અને અધોગતિમાં જવું, કુટુંબમાં પોતાપણું કરીને અધોગતિમાં જવું, આમ સીધી વાત છે. એ તો ડાયરેક્ટ સત્સંગની ઈચ્છાવાળાએ કુટુંબ પરિવારમાં પોતાપણું કરવા યોગ્ય નથી. કુટુંબ પરિવારમાં પોતાપણું પણ રાખવું અને સત્સંગની પણ ઈચ્છા રાખવી એને મેળ નથી. એ વિશે તો બહુ ચર્ચા છે. આપણે તો કુટુંબ પ્રતિબંધનો વિષય તો ખૂબ ચર્ચા કરીએ છીએ. આપણે સામાન્ય બધા જે ગૃહસ્થ જીવન જીવે છે એ કંઈ મોટા પાપ તો કરતા નથી. અભિપ્રાયમાં જે કુટુંબ પરિવારમાં પોતાપણું પડ્યું છે કે આ મારે આ મારા છે આ મારા છે એ જ એને અધોગતિનું કારણ છે. પોતાનો માલેલો ધર્મ તો બધા ઓછા વધતા પ્રમાણમાં કરતા હોય છે, પણ ઘરે આવે ત્યારે મારા પણ જે દ્રઢ થઈ ગયું છે એનું એમને એમ રહીએ શું પરિસ્થિતિ થાય. દુર્ગતિમાં જવા સિવાય બીજું એનું ફળ નથી. વસ્તુ સ્થિતિ સ્પષ્ટ છે, કર્મ સંયોગ છે, બીજું શું છે? કર્મ પ્રસંગ છે, બધા પૂર્વ કર્મોના અથવા પ્રારબ્ધને લઈને સંયોગ વિયોગ છે. બસ જન્મ તો એકલો, મરશે એકલો, સુખ દુઃખ ભોગવે છે એકલો, સન્માર્ગે જાય તો એકલો, મોક્ષ પામે તો એકલો. એકત્વ ભાવનાનું વિસ્મરણ કરવા યોગ્ય નથી. બહુ રસ લીધો છે, બેકલાપણાનો રસ બહુ લીધો છે, એકલાપણું નથી ગમતું. ચક્રવર્તીઓ ક્યારે હાલી નીકળ્યા છે કે એને એકલાપણું કેટલું ગોઠ્યું હશે ત્યારે હાલી નીકળ્યા છે. રહી ન શકે ત્યારે, નહીં એને કઈ વ્યવસ્થાનો ખામી થોડી છે. એને એકાંતમાં રહેવું હોય એના મહેલમાં તો કોઈ એને થોડું હેરાન કરે એમ છે. મારા રૂમમાં કોઈ આવું નહીં. જ્ઞાન મંદિર જૂનું જુદું બનાવીને રહીએ તો, અને એને તો એના એક એક મહેલની પાસે જૈન મંદિરો હોય જ છે. જૈન મંદિરોની અંદર જ્ઞાન ધ્યાનની વ્યવસ્થા હોય છે બધી, ધ્યાન કક્ષ જુદો, સ્વાધ્યાય કક્ષ જુદો, શું બધી વ્યવસ્થા હોય છે. શ્રી કૃષ્ણ ગોકુળમાં હતા, યુવાનીમાં પ્રવેશ કર્યા અને પુણ્યોદય શરૂ થવાની તૈયારી થઈ ત્યાં ઉપરથી દેવો આવ્યા. મહારાજ સોનાની દ્વારકા બનાવી છે, પધારો. 16,108 રાણીઓ હતી, 16,108 સોનાના મહેલ બનાવ્યા હતા, અને એક એક મહેલ પાસે એક એક મંદિર, દરેકને જુદું સેપરેટ, કોઈને કોઈમાં દખલ નહીં. 16,108 મહેલ, 16,108 મંદિર, આખી દ્વારકા સોનાની બનાવી હતી. અંતરમાં વિરાગી હતા. જ્ઞાન દશામાં કેવી રીતે રહેતા હશે? દ્વારકા હળગી, રાખ થઈ ગઈ બધી, એનો શોક નથી થયો. અસમાધાન નથી આવ્યું, શોક નથી થયો. આમ કેમ થયું નથી, એ કર્મનો ખેલ છે. અને દ્વારકા થઈ તી એ કર્મનો ખેલ નહીં, એ રાખ થઈ એ કર્મનો ખેલ છે. કઈ ચાલે, કર્મનો ખેલ છે. આકાશવાણી થઈ નહીં બચે, એમને કે બચાવી લઈએ. બાકી તો બધા સ્વાહા થઈ ગયા હતા, આખું યાદવ કુળ ખલાસ થઈ ગયો હતો. ત્યાગ કરવાથી કઈ મળે? નિંદર માં રસ પડ્યો હોય ત્યાગ શું કામ આવે? હું તો એ તો આમ પોતે અંદર રહીને કેળવી છે દશા. દશાને કેળવવી પડે છે, સાથે રહીને, વચ્ચે રહીને, કુટુંબની વચ્ચે રહીને એકલા પણ કેળવવું પડે. નહીતર તો વિયોગ વખત રિએક્શન આવ્યા વગર રહે જ છે એનો. સંયોગની મીઠાશ લીધી હોય, રસ લીધો હોય, એને રિએક્શન આવ્યા વગર રહે જ નહીં. નેચરલ છે. કુસંગ તો છોડી જ દેવો, એમાં કાંઈ, એમાં કુસંગમાં રહીને કાંઈ કેળવાનું નથી. આ તો કુટુંબ પરિવારની વાત ચાલે. કુસંગ ને કુસંગ તો દૂરથી હોગતથી નમસ્કાર કરવાના છે. કુસંગમાં જ આવું નહીં કોઈ દૂર. ત્યાં થોડો સત્સંગ મળવાનો હતો, એટલો બધો અસત્સંગ છે. મારા પપ્પા થયા પછી ક્યાંથી રહી શકે? એ પણ એક જીવ છે. મારા પપ્પા કરીને પરિભ્રમણ કરવું છે, સમજતો હોય, વાહન ચલાવવું એ તો હિંસાનું કારણ છે, એટલે તો મુનિયો ઉઘાડા પગે ચાલે છે, પગરખાઈ પહેરતા નથી એનું કારણ એ છે. રાત્રે નીકળે નહીં, ચોમાસામાં નીકળે નહીં. ત્યાં તો જંગલમાં તો ખૂબ જ
પછી બનાવીને મારે જે દેવાની હતી ને, ત્યારે મને એવી રીતે પરિણામ એક વખત થઈ ગયા ત્યારે તો ન ખ્યાલ આવ્યો, પછી હું માણસ ને કહેવા ગયો ને, જયારે પાંચ સાત પાંચ દસ મિનિટ પછી જયારે હું સાઈઝ બદલતો હતો, પછી ત્યારે હું એને કહેવાય ગયો ને કે કાર્ડ મૂકી દેજો, હું એને કેવા છું કેવા છું ત્યારે મને સ્ટ્રાઈક કરે તો ખ્યાલ નથી.
સત્સંગ નિષ્ફળ જાય મોટું નુકસાન નહીં થાય. સુખમય નું છે ને, એમાં સુખ શું છે એ પહેલા વિચારવું, એમાં સુખ શું છે એમાં કોઈ વાર સરખાઈ ન પડીએ ત્યારે ખબર પડી જાય. વેદનામાં વિરસ લીધા છે સંસારના, એથી વિરુદ્ધ રસથી વેદના આવે છે. મારા પણ ચિંતા કરાવે. ચિંતા તો ઊંઘવા ન દે ને, એટલી નિરમની ચિંતા થાય છે એટલી આત્માને નથી થતી એમ વાત છે. કારણ તો પોતાપણું છે, એથી વધારે ચિંતા આત્માને થવી જોઈએ. બાકી તો પરિણતિ ચાલતી જ હોય છે, પરિણતિ ચાલુ જ હોય છે. ઉપયોગની ખબર પડે, પરિણતિની ખબર ન પડે. બહુ દ્રઢ બહુ કર્યું છે. કઈ કામ નો આવે, નક્કી કરેલું ફેલ જાય. વેદનામાં આવવું જ પડે, બીજો રસ્તો નહીં. રોજ ચર્ચા તો થાય છે એ વિશે, મારા પણ ઉકરીને દુઃખી થવાનું છે, વર્તમાનમાં દુઃખી થવાનું છે અને ભવિષ્યમાં તો બહુ જ દુઃખી થવાનું છે. એ દુઃખમાંથી મુકાવા કોઈ નહીં આવે, તો એકલા જ ભોગવવું પડશે. સ્વાધ્યાય કાળમાં કઈ નહીં હોવું જોઈએ, મોઢું સાફ હોવું જોઈએ. પૂજા અને શાસ્ત્ર સ્વાધ્યાય એમાં એ વિનયનો વિષય છે, એ વખતે મોઢું સાફ હોવું જોઈએ. મોઢામાં ખાવા પીવાની ચીજ નહીં રહેવી છે, એવો વિનયનો એક પ્રકાર છે. એટલા માટે રીએ તે યોગ્ય છે, મોઢું સાફ રહે એ પણ યોગ્ય છે. પણ હવે આપણે શાસ્ત્ર તો સામે રાખીએ છીએ, શાસ્ત્ર સ્વાધ્યાય તો છે. બોલવા વાળાને તો બોલવાની તકલીફ થાય એનો સવાલ નથી. આમાં જે પૂજાની પૂજાનો સમય છે કે સ્વાધ્યાયનો સમય છે, ત્યારે શાસ્ત્ર પ્રત્યેનો વિનય અને દેવ પ્રત્યેનો ભગવાન પ્રત્યેનો વિનય, એટલા પૂરતો એ પ્રશ્ન છે. બોલવા સાંભળવાનો પ્રશ્ન નથી. ન ખ્યાલ હોય ત્યાં સુધી ભૂલ થાય, પણ પછી ખ્યાલ આવી ગયા પછી નહીં રાખવાનો. ખબર નહીં હોય, એમને ખબર નહીં હોય, એ તો ન કરે જાણી બુજીને કોઈ ન. હવે ખબર પડ્યા પછી પર્ટિક્યુલર આવું જોઈએ આપણે. સ્વપ્ન કે કારણ છે ભાઈ, વાહ. ભય હોને કે પીછે કોણ સા અભિપ્રાય થા ઉસકા તલાશ કિયા ક્યા. અભિપ્રાય ક્યાં લગા?
હમ
मेरा प्रश्न वो है कि भय होने के पीछे अभिप्राय क्या पकड़ में आया क्या? हाँ, देहात्म बुद्धि है। देहात्म बुद्धि के कारण से भय होता है, लेकिन हम तो देह नहीं है, हम शरीर रूप नहीं है, हम तो आत्मा है। नींद में भी वही बात रहती है ना, परिणति हो गई है तो नींद में भी वही बात रहती है। उपाय शू विचार કરી દીધું, એ કયા પરિણામથી કયા અભિપ્રાયથી કર્યું? આત્મકલ્યાણની ભાવનાથી એની ગૌણતા થવી જોઈએ, ગૌણ થઈ જવું જોઈએ। થોડા થોડા દબાવ, આત્મકલ્યાણની ભાવનાથી શરીર સંબંધીનો સાતા અસાતાનો વિકલ્પ ગૌણ થઈ જવો જોઈએ। કોન્સેપ્ટ તો ખોટો છે, કેમ કે એ તો સાતા સાતાના ઉદય ઉપર જ છે। સાતા સાતાના ઉદય પ્રમાણે એ અવસ્થા બચશે, પણ આપણે તો બે ગૌણ કરવી છે અને આત્મકલ્યાણને જ મુખ્ય કરવું છે। એવી રીતે મુખ્ય ગૌણ થવું જોઈએ।
Thank you.
મિસકોન્સેપ્ટ જ છે, બીજું કાંઈ નથી. ઠંડા પાણી નાવાવાળા 12 મિનિટ ઠંડા પાણી નાતા આવે છે. સામાન્ય માણસે ટેવાઈ જાય છે. આપણે તો આધ્યાત્મિક વિચારધારાવાળા છીએ, પણ સામાન્ય માણસે ટેવાઈ જાય છે. બહુ મોટી વાત નથી, પણ જેને પૂર્ણ શુદ્ધ થવું છે એને નાના નાના ઉદય પ્રસંગોમાં મુખ્યતા કરી લેવી. કે દિવસે પહોંચાય, મોટો અનુકૂળ પ્રતિકૂળ ઉદય આવે ને માણસ રોકાય બીજી વાત છે, પણ સામાન્ય ઉદય હોય, રોજિંદા નિત્યકર્મનો રૂટીન વર્કનો ઉદય હોય, એમાંય મુખ્યતા આવી જાય ઇષ્ટનિષ્ઠપણું થઈને, તો પૂર્ણતા એ કદી પહોંચાય એ રીતે વિચારવું જોઈએ. અને એ બધા સામાન્ય પ્રકારને બધાને એકદમ ગૌણ કરી નાખે, એકદમ ગૌણ કરી. મોટી બેંક ચલાવતા હોય એનો ચેરમેન હોય, જેની સેંકડો શાખાઓ હોય, કરોડો રૂપિયાના ટર્નઓવર હોય, એ પછી 2 રૂપિયાનો કંઈ વાઉચર બનાવવું હોય તો એ બનાવવા બેસે, બેંક ન ચલાવી શકે. તો એની નીચેનો આસિસ્ટન્ટ મેનેજર હોય, એની નીચેનો જનરલ મેનેજર હોય, એની નીચેનો આસિસ્ટન્ટ મેનેજર હોય, એની નીચેના ઓફિસર હોય, એની નીચેનો ક્લાર્ક હોય, એ બનાવતો હોય હાથમાં પગથિયે. હં, હવે એ જો 2-2, 4-4 રૂપિયાનો વાઉચર બનાવવા બેસી જાય તો બેંકને પડ્યા જ આવે, બીજું કાંઈ ન થાય, બેંક દિવાળું કાઢે. એમ આપણે બહુ મોટું કામ કરવા નીકળ્યા છે. આખો સંસાર તરવો છે, સંસારના તમામ દુઃખો મટાડવા છે, પરમ સુખને પરમ આનંદમાં પહોંચવું છે, એવું મોટું કામ હાથમાં લીધું છે. એ નાના નાના કામમાં આપણે રોકાઈએ, નાના નાના ઉદયમાં ઇષ્ટનિષ્ઠપણું કરીને કેદી પહોંચીએ, કેદી કામ થાય. એટલે એ તો બધું એક નાના મોટા ઝીણા મોટા ઉદય તો હાવ ગૌણ કરી નાખો, જેને કાંઈ છે જ નહીં, એ તો આપણા માટે કાંઈ છે જ નહીં. એના માટે આપણે પરિણામ ખેંચાઈને પુરુષાર્થ કરવો પડે, એની બધી વાત હોય, એ કામ નહીં થવાનું. એનો અર્થ કે આપણે કેટલું મોટું કામ હાથમાં લીધું છે એ વિસ્મરણ કરી દઈએ છીએ, અથવા એનો ખ્યાલ નથી રહેતો. ક્ષુદ્ર પ્રસંગોમાં, ક્ષુદ્ર પ્રસંગો છે એમાં મોટા મહાન પરમેશ્વર પરમાત્માના આત્મા જેવા આત્માને રોકી રાખવો મોટો ઓનર છે ને. એ તો ચેરમેન ભાઈ વાઉચર બનાવવાની વાત છે, 4 આનાનો 25 પૈસાનો વાઉચર બનાવો, એના જેવી વાત થઈ. કુટુંબ પ્રતિબંધ નું વિસ્મરણ થઈ ગયું ને,
જ્યાં
એક તો નિયમ રાખવો કે કોઈ આપણને કોઈ આપણો દોષ જણાવે ત્યારે એનો વિચાર કરવો ગંભીરતાથી, એની સામે જવાબ દેવો, આર્ગ્યુમેન્ટ એ પદ્ધતિ જ નહીં હોવી જોઈએ. એટલી એટલો નિયમ જ રાખી લેવો દરેકે, જ્યારે આપણને કોઈ આપણો દોષ જણાવે ત્યારે આપણે ગંભીરતાથી એનો વિચાર કરવો, ના પાડવી કે દલીલ આપવી કે ખુલાસા આપવા, સ્પષ્ટીકરણ આપવું, એ દોષનો બચાવ કરવાની વૃત્તિ છે અથવા અભિપ્રાય છે. ને એમાં દોષ દ્રષ્ટિ બળવાન થાય છે, છે તો ખરી પણ બળવાન થાય છે, એમ નહીં થવું. પરીક્ષા હોય તો બીજો ઉપાય કેવું રસ નહીં લેવાનો, ગમે તે ઉદય આવે રસ ઓછો લેવાનો, એ પ્રયત્ન કરવાનો.
હમ
અપનત્વ હૈ નો અધિકાર બુદ્ધિ હૈ અપનત્વ હૈ अपने को देख लेना चाहिए कहीं ऐसा है कि नहीं है। દોષ દ્રષ્ટિનો પ્રભાવ છે, દોષ દ્રષ્ટિના કારણે એવું થાય, દોષ દ્રષ્ટિથી બીજાના દોષ મુખ્ય થઈ જાય, જોવાની વૃત્તિ રહે અને પોતાના દોષનો બચાવ થાય, બધું સાથે થાય, એક થાય એટલે બીજું થાય, દોષ દ્રષ્ટિનું કામ જ એવું છે। ગુણ દ્રષ્ટિ કેળવવી છે એનાથી આપણે દૂર જવાનું થાય, એનાથી જે ગુણ દ્રષ્ટિ આપણે કેળવવી છે અથવા ગુણગ્રાહી પણ આપણે કરવું છે એનાથી આપણે દૂર જઈએ છીએ, દર્શન મોહની વૃદ્ધિ થાય છે, મોટું નુકસાન હોય છે કે જે દર્શન મોહ પરિભ્રમણનું કારણ છે। આપણે ક્યાં ઊભા છીએ એ વાત તો એમાં આવતી જ નથી, એટલે એમાં સ્વલક્ષનો પણ અભાવ થાય, પરલક્ષની તીવ્રતાને લીધે સ્વલક્ષનો પણ અભાવ થાય, પરલક્ષને લઈને સત્સંગ નિષ્ફળ જાય, કેટલા બધા ઠેકાણે નુકસાન ઊભું થાય, ઘણા પ્રકારે નુકસાન થાય। દોષ દ્રષ્ટિમાં પરલક્ષનો અપરાધ મોટો છે, પરરુચિ કેળવાય છે, આત્મરુચિને ઉત્પન્ન થવા ન દે, આ બધી ગડબડ થાય છે। આત્મકલ્યાણની ભાવના આવવા ન દે, પરિણામ તો તમારી ભૂમિકામાં ન પકડાય એ બનવા જોગ છે, પણ આત્મકલ્યાણની જરૂરિયાત લાગવાની તો બહુ જરૂર છે, આત્મકલ્યાણની જરૂરિયાત લાગે તો એમાંથી ભાવના ઉત્પન્ન થાય, એ જ બહુ જરૂર છે તમારી જિંદગીમાં। એટલે વારંવાર એ વિચારવું જોઈએ કે જીવતાને શું જરૂર છે, તેને શું છે, શેની જરૂર છે, શરીર અને આત્મા ભિન્ન ભિન્ન પદાર્થ છે એ તો બહુ ખુલ્લી વાત છે, સામાન્ય માણસો પણ એ સમજે છે કે કોઈ પણ માણસનું મૃત્યુ થાય છે ત્યારે જીવ એમાંથી જુદો થઈ જાય છે, ચાલ્યો જાય છે, ક્યાંય જીવ ક્યાંક ચાલ્યો જાય છે. જીવ ચાલ્યો ગયો, જીવ યોગ્યો એમ સ્પષ્ટ સાધારણ માણસ પણ સમજીને બોલે છે. એના ઉપરથી આપણું શરીર અને આપણો આત્મા પણ જુદો છે. હવે તમારી ભૂમિકામાં એ વિચારવું જરૂરી છે કે તારે શરીરનું કલ્યાણ કરવું છે, શરીરનું ઠીકપણું કરવું છે કે આત્માનું કલ્યાણ કરવું છે, આત્માને ઠીક કરવું છે. શરીરને ગમે એટલું ઠીક રાખવા જાશો તમારા હાથની વાત નથી. એક પરમાણુ પણ આપણા કંટ્રોલમાં પરિણમે એ વસ્તુ સ્થિતિ નથી. વાળ કાળા નથી, ધોળો થાય તો એમાં આપણું કંઈ ચાલે નહીં, આપણે ઈચ્છીએ કે ન ઈચ્છે. અને રોગ થાય ત્યારે પણ એ શરીરના પરમાણુ આપણી ઈચ્છા વિરુદ્ધ જ પરિણમે છે, એ તો સ્પષ્ટ વાત છે. જ્યારે એ સ્પષ્ટ હકીકત છે કે જળ પરમાણુનું બનેલું શરીર આપણાથી નજીકમાં નજીક હોવા છતાં આપણો અધિકાર ચાલતો નથી એના ઉપર, કે આપણી ઈચ્છાનું કાંઈ ચાલતું નથી, તો વ્યર્થ પ્રયત્ન કરીને શું કરવાનો? આત્મશાંતિ જોઈએ છે કે નહીં એ એક જ્યાં સુધી નક્કી નહીં થાય, એ વાત નક્કી નહીં થાય ત્યાં સુધી એ દિશામાં ભાવના જાગૃત નહીં થાય. પછી પરિણામ પકડાવા તો ત્યાર પછીની વાત છે. ભાવનાવાળાને પકડાય, ભાવના ઊભી ન થવી ત્યાં સુધી પોતાના પરિણામ પકડવાની કોઈ પરિસ્થિતિ હોતી જ નથી. ન પકડાય એ બનવા જોગ છે, સ્વાભાવિક છે. જેને જેને તીવ્ર દેહાત્મ બુદ્ધિ હોય એને પહેલાં આ વિચારવું, આ પ્રકારે વિચારવું ઘટે છે. તમારો દૃષ્ટાંત છે, પણ બીજા કોઈ પણ મુમુક્ષુને ને બધાને દેહાત્મ બુદ્ધિ જ્યાં તીવ્ર થતી હોય એને તો આ વિચારવું જોઈએ કે શું જોઈએ છે. શરીરને સરખું રાખવું છે, કોઈને ખાઈ પીને શરીરને સરખું રાખવું છે, કોઈને બીજી રીતે, કોઈને ત્રીજી રીતે, કોઈને કસરત કરીને, કોઈને કેમ કરીને, કોઈને કેમ કરીને, પરિણામ નહીં પકડી શકે. પરિણામ નહીં પકડી શકે તો પરિણામનો દોષ કાઢવાને કોઈ આગળની પરિસ્થિતિ ઊભી થવાની નથી. હા, દેહની ચિંતા કરી કરીને આત્માને નબળો પાડી દીધો છે, આત્માને ગાળ્યો. એટલે હું આત્મા નબળો પડી ગયો, આત્માની શક્તિ હીણી થઈ ગઈ, અનંત વાર નિગોદમાં ગયો, શક્તિ ઘટી ઘટી ઘટીને કેવો અશક્ત થયો, એકેન્દ્રિય થયો, ઇયળ થયો, બે ઇન્દ્રિય થયો, કીડી મકોડી ત્રણે ત્રણ ઇન્દ્રિય થયો. એ બધી શક્તિ આત્માની ઘટી જાય ત્યારે એવી દશા થાય. દેહની ચિંતા કરી કરીને આત્માને હેણો કરી નાખ્યો, નબળો પાડી દીધો. એકવાર હવે એવી તૈયારી કરે એમ કે છે કે ભલે આત્માને સશક્ત કરવા માટે દેહને ગાળવો પડે, દેહ નબળો પડી જાય તો ભલે પડી જાય, દેહ દુબળો પડી જાય તો ભલે પડી જાય, દેહ અશક્ત થઈ જાય તો ભલે થઈ જાય, બીમાર થઈ જાય તો ભલે થઈ જાય, જે એકવાર પડી જવો હોય તો કાલ પડતો હોય તો ભલે આજ પડે. મેં શ્રી બીમાર રહેતા હતા, એકવાર ચર્ચા નીકળી હતી, આપની ટ્રીટમેન્ટ માટે આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, મુંબઈ જવું જોઈએ, ફલાણું કરવું જોઈએ, ભાવનગર છેવટ જવું જોઈએ, તો કે શરીર કાલ પડતું હોય ભલે આજ પડે, મારે સોનગઢ છોડવું નથી. ગુરુદેવનો જે પ્રસંગ બની ગયો અને મુંબઈ બધાના આગ્રહથી ગયા, ત્યાં દેહ છૂટી ગયો, જીવવું છે તો સોનગઢમાં, ને મરવું છે તો સોનગઢમાં. ભલે કાલ શરીર છૂટતું હોય, આજ છૂટે એનો કાંઈ અમને વાંધો નથી. અમારે આ તીર્થક્ષેત્રના સાધના ભૂમિ અમારે છોડવી નથી, સાધના છોડવી નથી, સાધના ભૂમિ છોડવી નથી, અને કોઈ ડાક્ટર ફાક્ટરના ચક્કરમાં ફસવું નથી. શરીરની ચિંતા એટલી એટલી ઉપેક્ષા કરી નાખવી જોઈએ, આત્મકલ્યાણની ભાવનાપૂર્વક શરીરની ઉપેક્ષા કરવી જોઈએ, શરીરની બાબતમાં ઉદાસીન થવું જોઈએ. રાજા મહારાજા શ્રીમંત શેઠિયાઓ તાંબાની ભસ્મને, સોનાની ભસ્મને, મોતીની ભસ્મને, અબ્રખની ભસ્મને બધું શરીર શક્તિ વધારવા માટે એક એક તોલાના હજારો રૂપિયા લાગે એવી કિંમતી દવાઓ ઘરે બનાવડાવીને ખાય. પાછા બહારની બજારની હોય તો કંઈ ભેળસેળ થાય, નબળી દવા આવે. ઘરે ઔષધ સારા ચલાવે, મૂળ વસ્તુ પોતે આપે, કાંઈ મારી સામે બનાવો બહેને. એક સેકન્ડમાં પરમાણુ ફરી જાય ને. આપણા સાગરવાળા હતા ને ભગવાન દાસજી શોભાલાલજી, એ જમાનાના કરોડપતિ હતા. ઘરે ઔષધશાળા હતી, ગુરુદેવ માટે વચ્ચે કંઈ કિંમતી દવા જોતી હતી તો માણસ મોકલ્યો હતો કે ત્યાંથી આપણે લઈ આવો, એના ઘરે બને છે, એના ઘરે બનાવે છે આ દવા. સાગર લેવા ગયા હતા એક ભાઈ, ખબર હતી કે એના ઘરે આ બધી દવાઓ, કિંમતી દવાઓ એના ઘરે બનાવે. એ શોભાલાલજી આવું લઠ જેવું શરીર હતું, અને નાના ભાઈ હતા એ પહેલાં ઉપડી ગયા. મોટા ભાઈ આવા દુબળા હતા અને ખખડી ગયેલા હતા વૃદ્ધ અવસ્થામાં, એ બેઠા રહ્યા, ઓલા ઉપડી ગયા નાની ઉંમરને. ઔષધ શાળાએ પડી રહીને ઔષધે પડ્યા રહ્યા, અને કરોડો રૂપિયા પડ્યા રહ્યા, બધું પડ્યું રહ્યું, કુટુંબ પરિવારે પડ્યા રહ્યું, બધું ગણિત માફો જા. એટલે ગમે તેટલું શરીરને સાચવો, પોતાનું સાચવું સચવાય એ વસ્તુ સ્થિતિ છે જ નહીં. અશક્યને શક્ય કરવા મથે તો આકુલતાને દુઃખ સિવાય બીજું કંઈ થાય નહીં.